વચનામૃત ગઢડા પ્રથમનું 63મું નિશ્ચયમાં કસરવાળાના ને પરિપક્વ નિશ્ચયવાળાના લક્ષણ. તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાની રીત, ભગવાનને મનુષ્યાકૃતિ ધરવાની રીત, અતિ દ્રઢ નિશ્ચયવાળાના લક્ષણ. સંવત 1876ના ફાગણવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કોટને વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી, એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય ને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરઠે છે, જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે. પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ગાંઠ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ગાંઠ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા ને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાયુ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કંઈ કરવું રહ્યું નથી ને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવી રીતના ગાંઠ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે, જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા ને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ, બગીચા ને ઘોડા, વેલીઓ, ઘરેણા એ આદિક જે સામગ્રી તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રી તે તો અતિ શોભાયમાન હોય, તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક ને તે લોકના વૈભવ તેના પારને પામતો નથી, તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય, અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ છે, ને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે, અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે, તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય અને તેનું કારણ પણ હોય, જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે ને જળ થકી તેજ મોટું છે ને તેજ થકી વાયુ મોટો છે ને વાયુ થકી આકાશ મોટું છે, એવી રીતે અહંકાર મહતત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ ને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે ને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય, ને કીડીને મધ્યે વીછી હોય તે મોટો દેખાય, અને વીછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય, અને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય, અને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય, અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, અને તે મેરૂપ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય, અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય, અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે, એવી રીતે જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, મહતત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે, અને પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે, અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે, ને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એક રૂપે રહે છે, અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે, ને તે વિરાટ પુરુષ છે તે કરચરણાદિ કે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી, અને તેની નાભીમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા દેવતાના 100 વર્ષ લગી ચાલ્યા, પણ તેનો અંત ના આવ્યો. ને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી. તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે, પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે જે એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની કાંતિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે, અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિશે રહે છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે, ને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, ને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, ને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, ને પછી તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, ને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત ને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય ને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, ને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિ કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીય કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે, તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ ને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે, અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના? એવી રીતે મહિમાએ સોતો જે આ ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કાંઈ મેળ નથી, ત્યાં દ્રષ્ટાંત. જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડબકી ખાય, તે ડબકી ખાઈને ગમે તો ત્યાંને ત્યાં નિસરે, અથવા કાંઠે નિસરે, અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરાજ મનુષ્યાકૃતિને ધારે છે, ને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધારે છે એમ વાર્તા કરી. અને પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે. જેને પરિપક્વ નિશ્ચય હોય ને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તેને કરે, પણ તેમાંથી પાછો હટે નહીં ને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે. ને બીજું એ લક્ષણ જે ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય ને તે કોટિક ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. ને ત્રીજું એ લક્ષણ જે પોતાને કાંઈ વર્તમાનમાં ઠીક જેવું ન હોય તોય પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં, ને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે, અને ભગવાનની કથા કીર્તન ને ભગવાનના સંત તેનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધને યોગે કરીને કાંઈક વર્તમાનમાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય. અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 63મું.
ગઢડા પ્રથમના 63મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 5 છે, તેમાં ત્રીજું ને પાંચમું કૃપાવાક્ય છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમારા નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે અમારે વિશે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાને ભૂંડાઘાટ થતા હોય તે ટળે નહીં ત્યારે અમારે વિશે દોષ પરઠે, જે મારા ઘાટ કેમ ટાળતા નથી. બીજી બાબતમાં અમારો પરિપક્વ નિશ્ચય હોય તે એમ જાણે, જે આ મહારાજ છે ત્યાં જ અક્ષરધામ ને મુક્ત છે. ત્રીજી બાબતમાં પોતાને યથાર્થપણે જાણવાની રીત કહી છે, જે પૃથ્વીથી લઈને મૂર્તિમાન મૂળ અક્ષર પર્યંત એકબીજાથી મોટા ને એકબીજાના કારણ ને એકબીજાથી સૂક્ષ્મ ને મૂર્તિમાન કહ્યા છે, અને એ મૂળ અક્ષરને ધામ નામે કહ્યા છે ને અતિ મોટા કહ્યા છે, ને એના અકેકા રૂમમાં એટલે તેની કિરણોમાં અસંખ્યાત બ્રહ્માંડ ઉડતા ફરે છે, અને એ મૂળ અક્ષરને વિશે અમે સદા વિરાજમાન છીએ એમ કહ્યું છે, તે કાંતિએ કરીને રહ્યા છે તે ચોથી બાબતમાં કહ્યું છે. ચોથી બાબતમાં અમે અમારી કાંતિએ કરીને એટલે અમારા તેજરૂપ અક્ષરધામ તે દ્વારે કરીને ત્રીજી બાબતમાં કહી ગયા, તે અક્ષરધામ જે મૂળ અક્ષર તથા અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના ઈશ્વરો તે સર્વેની વિશે અન્વયપણે રહ્યા છીએ. એવી રીતે મૂળ અક્ષરથી લઈને વિષ્ણુ બ્રહ્મા શિવાદિકને વિશે અન્વયપણે રહ્યા છીએ, અને તે અમારી કાંતિરૂપ જે અક્ષરધામ, તેમાં કોટાન કોટી સૂર્યના જેવા પ્રકાશમાન એવા અમારા મુક્તોએ સેવ્યા થકા વિરાજમાન છીએ, એવા અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત જે અમે, તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થયા છીએ. આવો અમારો મહિમા સમજે તેને અમારો અડગ નિશ્ચય થાય, ને તે કાળ, કર્મ, માયાના બંધનથી મુકાય છે, ને તેને કાંઈ કરવું રહેતું નથી. પાંચમી બાબતમાં અમે અનુક્રમે તથા અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ. છઠ્ઠી બાબતમાં અતિ દ્રઢ નિશ્ચયવાળા ભક્તના લક્ષણ કહ્યા છે. સાતમી બાબતમાં એવો નિશ્ચય ન હોય તેના કલ્યાણમાં ફેર કહ્યો છે. પ્રશ્ન એક. બીજા પ્રશ્નમાં જ્યાં અમે રહ્યા હોઈએ ત્યાં જ પરમ ધામ જાણે એમ કહ્યું, તે કયું જાણવું? ઉત્તર એક. શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને પરમ ધામ કહ્યું છે અને પ્રત્યક્ષ ભગવાન પોતાને કહ્યા છે. માટે વચનામૃતમાં જ્યાં જ્યાં પ્રત્યક્ષ ભગવાન કહ્યા હોય ત્યાં શ્રીજી મહારાજને જાણવા. પ્રશ્ન બે. સંતને નારદ સનકાદિક જેવા, સત્સંગીઓને ઉદ્ધવ, અક્રૂર તથા ગોપ જેવા, બાઈઓને ગોપીઓ, લક્ષ્મી, સીતા, પાર્વતી જેવી કહી, અને છેલ્લાના બીજા વચના મૃતમાં ગોલોક વૈકુંઠાદિક ધામોની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે. જેમ નારદ સનકાદિક, ઉદ્ધવાદિક તથા લક્ષ્મી આદિક તે સર્વે એમના ઈષ્ટદેવોના મુક્ત છે, તેમ આ સંત તથા સત્સંગીઓ તથા બાઈઓ તે સર્વે અક્ષરધામના ધામી, જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન અમે, તે અમારા મુક્ત છે એમ કહ્યું છે. તે લોયાના અગિયારમા વચનામૃતમાં તે સ્થાનોને તે ઈષ્ટદેવના ધામ જાણવા અને તે પાર્ષદોને તે ઈષ્ટદેવના મુક્ત જાણવા એમ કહ્યું છે. પ્રશ્ન ત્રણ. ત્રીજા પ્રશ્નમાં વૈરાજના સ્વામી પુરુષોત્તમ કહ્યા ને તેમનું ધામ અક્ષર કહ્યું, તે વૈરાજની ને શ્રીજી મહારાજની વચ્ચે તો ઘણા ભેદ છે, અને આ ઠેકાણે પાધરાજ વૈરાજના સ્વામી પુરુષોત્તમ કહ્યા, તે પુરુષોત્તમ ક્યાં જાણવા, અને એમનું અક્ષરધામ કહ્યું તે ક્યું જાણવું, અને અક્ષરધામના રોમ કહ્યા તે ક્યાં જાણવા? ઉત્તર ત્રણ. વૈરાજથી લઈને મૂળ અક્ષર પર્યંત તથા તેથી પર જે મુક્ત, તે સર્વેના મૂળ સ્વામી શ્રીજી મહારાજ છે, માટે શ્રીજી મહારાજને સ્વામી કહ્યા છે, અને મૂર્તિમાન મૂળ અક્ષરને આ ઠેકાણે અક્ષરધામ કહ્યું છે, અને એ મૂર્તિમાન અક્ષરધામની કિરણોને રોમ કહ્યા છે. પ્રશ્ન ચાર. મૂળ અક્ષરના તેજની કિરણોરૂપી રોમને વિશે બ્રહ્માંડ ઉડતા ફરે છે, તે ક્યાં જાણવા? ઉત્તર ચાર. આ ઠેકાણે મૂળ પુરુષરૂપી બ્રહ્માંડ કહ્યા છે અને વાસુદેવ બ્રહ્મને તેના ઈશ્વરો કહ્યા છે. પ્રશ્ન પાંચ. પૃથ્વીથી લઈને ઠેઠ મૂળ અક્ષર સુધી એકબીજાના કારણ ને મૂર્તિમાન કહ્યા, અને વળી પછીથી ભગવાનનું અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે એમ કહ્યું, તે પહેલા અક્ષર કહ્યા તે કિયા જાણવા, અને પછીથી અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું. ઉત્તર 5. મૂર્તિમાન અક્ષર કહ્યા તે મૂળ અક્ષરને કહ્યા છે, અને એ અક્ષર શ્રીજી મહારાજના અન્વય સ્વરૂપને રહેવાનું પાત્ર છે, માટે એને જ અક્ષરધામ નામે આ ઠેકાણે કહ્યા છે. પ્રશ્ન 6. ઝીણા મચ્છરથી લઈને પૃથ્વી સુધી દશ દ્રષ્ટાંતને ઠેકાણે સિદ્ધાંત શો સમજવો? ઉત્તર 6. દ્રષ્ટાંત પહેલું. જેમ આ પૃથ્વી આગળ ઝીણા મચ્છર હોય, તેમ મૂર્તિમાન મૂળ અક્ષર આગળ અનેક બ્રહ્માંડોની અનેક પૃથ્વીઓના આવરણો છે, તે ઝીણા મચ્છર જેવા છે. દ્રષ્ટાંત બીજું. અને જેમ આ પૃથ્વી આગળ કીડીઓના સમૂહ હોય, તેમ એ અક્ષર આગળ જળના આવરણો, તે કીડીઓ જેવા છે. દ્રષ્ટાંત ત્રીજું. અને જેમ આ પૃથ્વી આગળ મીછીઓ હોય, તેમ તે અક્ષર આગળ તેજના આવરણો છે. દ્રષ્ટાંત ચોથું. અને જેમ આ પૃથ્વી આગળ સર્પોના સમૂહ હોય, તેમ એ મૂળ અક્ષર આગળ વાયુના આવરણો છે. દ્રષ્ટાંત પાંચમું. અને જેમ આ પૃથ્વી આગળ સમળાના સમૂહ હોય, તેમ એ અક્ષર આગળ આકાશોના આવરણો છે. દ્રષ્ટાંત છઠ્ઠું. અને જેમ આ પૃથ્વી આગળ પાડાનો સમૂહ હોય, તેમ એ અક્ષર આગળ અહંકારોના આવરણો છે. દ્રષ્ટાંત સાતમું. અને જેમ આ પૃથ્વી આગળ હાથીના સમૂહ હોય, તેમ મૂળ અક્ષર આગળ મહત્તત્વોના આવરણો છે. દ્રષ્ટાંત આઠમું. અને જેમ આ પૃથ્વી આગળ ગિરનારના સમૂહ હોય, તેમ મૂળ અક્ષર આગળ પ્રધાન પુરુષોના આવરણો છે. દ્રષ્ટાંત નવમું. અને જેમ આ પૃથ્વી આગળ મેરુના સમૂહ હોય, તેમ મૂળ અક્ષર આગળ પ્રકૃતિ પુરુષોના આવરણો છે. દ્રષ્ટાંત દસમું. અને જેમ પૃથ્વી આગળ લોકાલોકો હોય, તેમ મૂળ અક્ષર આગળ વાસુદેવ બ્રહ્મના આવરણો છે એમ કહ્યું છે, માટે જેમ આ પૃથ્વી મચ્છર આદિકથી લઈને લોકાલોક પર્યંત સર્વથી અતિશય મોટી છે, તેમ આ પૃથ્વીઓથી લઈને વાસુદેવ બ્રહ્મની કોટીઓ પર્યંત સર્વથી મૂળ અક્ષર તે અત્યંત મોટા છે. અને એવી જ રીતે શ્રીજી મહારાજની કાંતિ જે અક્ષરધામ, તેના આગળ મૂળ અક્ષરો પણ અનંત છે, એવું શ્રીજી મહારાજના પ્રકાશરૂપ ધામ તે અત્યંત મોટું છે, ને તે ધામના પણ શ્રીજી મહારાજ કારણ ને આધાર છે. પ્રશ્ન 7. મૂળ પ્રકૃતિના કારણ બ્રહ્મ અને સર્વેના કારણ અક્ષર બ્રહ્મ કહ્યા તે કોને જાણવા? ઉત્તર 7. આ ઠેકાણે મૂળ પુરુષને બ્રહ્મ નામે કહ્યા છે, અને મૂળ અક્ષરને અક્ષર બ્રહ્મ કહ્યા છે. પ્રશ્ન 8. બ્રહ્મ તો વાસુદેવને કહેવાય છે, અને મૂળ પુરુષને બ્રહ્મ કહ્યા તેનું શું કારણ હશે? ઉત્તર 8. મૂળ પુરુષ પોતાથી ઓરા સર્વે અવતારોના તથા અનંત કોટી બ્રહ્માંડના કારણ છે, ને પોતાના તેજ વડે કરીને માયા તથા માયામાંથી ઉત્પન્ન કર્યા એવા જે અનંત કોટી બ્રહ્માંડ, તે સર્વેના આધાર ને તે સર્વેમાં વ્યાપક ને કર્મ ફળ પ્રદાતા છે, ને પોતાના કાર્યમાં સર્વેથી મોટા છે, માટે બ્રહ્મ નામે કહ્યા છે. પ્રશ્ન 9. આમાં મૂળ અક્ષરરૂપ ધામની સંકોચ વિકાસ અવસ્થા નથી એમ કહ્યું ને લોયાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજની પણ સંકોચ વિકાસ અવસ્થા કહી છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર 9. પુરુષના કાર્યમાં અન્વય વ્યતિરેકપણું તથા સંકોચ વિકાસ અવસ્થા તે પુરુષની જ છે એમ પ્રથમના 46મા વચનામૃતમાં કહ્યું છે. પણ તે પુરુષની વિશે અન્વયપણે શ્રીજી મહારાજ તેજ દ્વારે રહ્યા છે. તે પુરુષની એકતાએ કરીને લોયાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજની સંકોચ વિકાસ અવસ્થા કહી છે, પણ વાસ્તવ્ય તો પુરુષની જ છે. પ્રશ્ન 10. વૈરાજનું ને મૂળ અક્ષરનું રૂપ અતિશય મોટું કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 10. એમના તેજને ને મૂર્તિને અભેદપણે કરીને અતિશય મોટા કહ્યા છે. તે લોયાના 2મા વચનામૃતમાં મૂળ પ્રકૃતિ તથા અગ્નિ, વરુણ, સૂર્ય તથા શ્રીજી મહારાજ તે સર્વે મનુષ્ય જેવડા જ છે ને તેમના કાર્ય મોટા છે એમ કહ્યું છે. માટે શ્રીજી મહારાજ તથા મૂળ અક્ષર તથા બ્રહ્મ તથા મૂળ પુરુષ ઈશ્વર આદિ સર્વેની મૂર્તિઓ મનુષ્યના જેવડી જ છે, પણ કોઈની મૂર્તિ મોટી નથી. માટે જ્યાં મૂર્તિ મોટી કહી હોય ત્યાં મૂર્તિના તેજનું ને મૂર્તિનું અભેદપણું કહ્યું છે એમ જાણવું, પણ મૂર્તિ મોટી છે એમ ન સમજવું. માટે આ ઠેકાણે અક્ષરની મૂર્તિ મોટી કહી છે તે એના તેજને ને એને અભેદપણે કરીને કહ્યું છે એમ જાણવું, ને શ્રીજી મહારાજનું તેજ અતિશય અપાર છે તે લોયાના 15મા વચનામૃતમાં જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ તેમના પ્રકાશમાં ભેદ ઘણું છે. માટે મૂળ અક્ષરના પ્રકાશથી શ્રીજી મહારાજનું તેજ અનંત ગણું છે અને શ્રીજી મહારાજના તેજ આગળ મૂળ અક્ષરની કોટીઓના તેજ તે કોટીમાં ભાગના પાસંગમાં પણ નથી આવતા એવું શ્રીજી મહારાજનું તેજ છે. તે જેના ઉપર શ્રીજી મહારાજ કૃપા કરે તે વિલક્ષણપણે દેખે છે, પણ બીજો કોઈ પૃથક દેખવા સમર્થ નથી એમ કહ્યું છે. માટે જે પુરુષોત્તમ રૂપ થયેલા પરમ એકાંતિક તથા અનાદિ મુક્ત છે તે પૃથક દેખે છે, પણ મૂળ અક્ષર રૂપ પોતાને માનતા હોય તે મૂળ અક્ષરના ને શ્રીજી મહારાજના પ્રકાશને પૃથક દેખી શકતા નથી. માટે શ્રીજી મહારાજની મોટ્યપ તો અતિશય અપાર છે. અને પ્રથમના 72મા વચનામૃતમાં જેના એક એક રોમણા છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે એમ કહ્યું છે, તે પણ શ્રીજી મહારાજની મૂર્તિ ને તેજની અભેદપણે મોટ્યપ કહી છે. અને તે બ્રહ્માંડ મૂળ અક્ષર રૂપી જાણવા. પ્રશ્ન 11. ધામ તો પંચાળાના 1લા વચનામૃતમાં તથા પ્રથમના 66મા વચનામૃતમાં પોતાના પ્રકાશને કહેલ છે, તથા મધ્યના 13મા વચનામૃતમાં પોતાના તેજને અક્ષરધામ કહ્યું છે, તથા મધ્યના 50મા વચનામૃતમાં એક રસ પરિપૂર્ણ પોતાના તેજને કહ્યું છે, અને તેમાં અમારા મુક્તોએ સહિત રહ્યા છીએ એમ કહ્યું છે, તથા પ્રથમના 45મા વચનામૃતમાં પોતાના તેજને સર્વત્ર પૂર્ણ ને નિરાકાર કહ્યું છે, તથા પ્રથમના 7મા વચનામૃતમાં તથા છેલ્લાના 36મા વચનામૃતમાં પોતાના તેજને જ બ્રહ્મ જ્યોતિનો સમૂહ કહ્યો છે, અને તેમાં અમે ને અમારા મુક્ત સદા સાકાર મૂર્તિમાન રહ્યા છીએ ઇત્યાદિક ઘણે ઠેકાણે પોતાના તેજને જ અક્ષરધામ કહ્યું છે, અને આમાં મૂળ અક્ષરને ધામ નામે કહ્યા તેનું શું કારણ હશે? ઉત્તર 11. મૂળ અક્ષરમાં શ્રીજી મહારાજ પોતાની કાંતિ દ્વારે અન્વયપણે રહ્યા છે, માટે તેને ધામ નામે કહ્યું છે. આ મૂળ અક્ષરમાં શ્રીજી મહારાજ અન્વયપણે રહ્યા છે તે પ્રથમના 7મા અને 41મા વચનામૃતમાં તથા સારંગપુરના 5મા વચનામૃતમાં તથા કાર્યાણીના 8મા વચનામૃતમાં કહ્યું છે, અને પ્રથમના 21મા વચનામૃતમાં આ મૂળ અક્ષરને શ્રીજી મહારાજના તેજરૂપ ધામનું બીજું સ્વરૂપ કહ્યું છે, અને ઉત્પત્યાદિક કરે છે તે સેવા કહી છે. પ્રશ્ન 12. આ મૂળ અક્ષરને આ વિના બીજા કોઈ વચનામૃતમાં ધામ નામે કહ્યા હશે કે નહીં? ઉત્તર 12. પ્રથમના 51મા વચનામૃતમાં તથા સારંગપુરના 17મા વચનામૃતમાં આ મૂળ અક્ષરને ધામ નામે કહ્યા છે. પ્રશ્ન 13. અમારું સાધર્મ્યપણું પામેલા મુક્ત ધામમાં સેવામાં રહ્યા છે એમ કહ્યું તેને કેવા જાણવા? ઉત્તર 3. સ્વામિત્વપણું, દાતાપણું, નિયંતાપણું એ વિના બીજા રૂપ, ગુણ, લાવણ્યતા, સુંદરતા, સ્વતંત્રતા, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થિ, સુખદાયીપણું ઇત્યાદિક ગુણે સરખા જાણવા તે મધ્યના 67મા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 14. અક્ષરમાં પ્રવેશ કરે છે તે અક્ષર ક્યાં જાણવા, અને પ્રવેશ કેવી રીતે કરતા હશે? ઉત્તર 14. જેમાં પ્રવેશ કરે છે તે અક્ષર મૂર્તિમાન જાણવા, અને તે અક્ષરથી લઈને બ્રહ્માદિક સર્વેને વિશે પાત્રની તારતમ્યતા પ્રમાણે પોતાની અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે. તે ઉત્પત્તિ કાળે અંતર્યામી શક્તિ વડે પ્રેરણા કરે છે એમ પ્રવેશ જાણવો, માટે પ્રવેશ એટલે પ્રેરણા જાણવી, અને મૂર્તિમાન તો એ સર્વેથી જુદા પોતાના તેજરૂપ ધામને વિશે રહ્યા છે, ને પોતાના મુક્તોને આનંદ ઉપજાવે છે. પ્રશ્ન 15. ચોથા પ્રશ્નમાં અમે પાદરાજ મનુષ્યાકૃતિ ધારીએ છીએ, અને અનુક્રમે કરીને પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું? ઉત્તર 15. શ્રીજી મહારાજ પોતે સ્વયં પધારે તે પાદરાજ આવે છે એમ જાણવું, અને બીજા પોતાના અવતારો આવે તેમાં પોતાનું ઐશ્વર્ય આવે છે તે અનુક્રમ જાણવો. પ્રશ્ન 16. પાંચમા પ્રશ્નમાં વર્તમાનમાં ફેર પડે તો પણ કલ્યાણ થાય એમ કહ્યું તે વર્તમાન કયું જાણવું, અને કલ્યાણ કેવું થતું હશે? ઉત્તર 16. પંચવર્તમાન માહેલું વર્તમાન જાણવું, તેમાં પ્રારબ્ધે કરીને ફેર પડે તો પણ દ્રઢ નિશ્ચયવાળો કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, પણ દંડ ભોગવવો પડે ને પછી ધામમાં જાય. ઇતિ ગઢડા પ્રથમના 63માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.